તારીખ 31/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 111.
જગતમાં દેવલોકના પુણ્યવંત પદવીધારી ઇન્દ્ર વગેરે પણ ઇન્દ્ર આદિમાં બધા આવી જાય છે. રાજાઓ, શ્રીમંતો, સત્તાધારીઓ એ બધા આવી જાય છે. અનુભવી જીવ એવા ભૂમિજનના ચરણારવિંદને નમે છે. ભૂમિજનને એટલા માટે સેવે છે, નમે છે કે તેમને પણ આત્માનુભવ છે. તેથી આત્માનુભવ રહી હોય તો એવા મુનિજન સેવા લાયક નથી, નમન કરવા લાયક નથી. એના ઉપર પદ ચાલે છે. પરપદ આપો માની જગમે અનાદિનો પાયોનું સ્વરૂપ જો અનાદિ સુખ સ્થાન હે. રાગ દ્વેષ ભાવન મેં ભવતીથી બાધા મહા વિના ભેદ જ્ઞાન ભૂલો ગુણ કો નિધાન હૈ. અચળ અખંડ જ્ઞાન જ્યોતિ કો પ્રકાશ લીએ ઘર મેં હિ દેવ ચિદાનંદ ભગવાન હૈ. કહે દીપચંદ આપ ઇન્હું સે પાય પરે અનુભવ પ્રસાદ પદ પાવે નિર્માણ હૈ. પહેલા અનુભવ વિના આ જીવ, સ્વાનુભવ વિના પરપદમાં પોતાનું સ્વરૂપ જાણીને અનાદિથી જગતમાં પોતે પરિભ્રમણ કર્યું છે. પરિભ્રમણનું કારણ પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે અને પોતાને પર સ્વરૂપે પર પદમાં પોતાને માન્યો છે, સ્વીકાર્યો છે. એ પરિભ્રમણનું જગતમાં કારણ છે અને એ પરિભ્રમણમાં ક્યાં એણે પોતાના સ્વરૂપનો અનુભવ નથી કર્યો. બીજા બધા કાર્યો કર્યા છે. ધર્મસ્થાનકમાં જઈને ધર્મરૂપે ગણવામાં આવે એવા ઘણા ધર્મના કાર્યો કર્યા છે. જેને ધર્મના કાર્યો ગણવામાં આવે છે એવા ધર્મના અનેક કાર્યો કર્યા છે, પણ પોતાના સ્વરૂપનો અનુભવ નથી કર્યો. પાયોનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું નથી એટલે અનુભવ કર્યું નથી. પોતાના સ્વરૂપનો અનુભવ કર્યું નથી કે જે સુખ સ્થાન રૂપ છે, જે અનુભવ સુખનું સ્થાન છે એનો જ અનુભવ કર્યો નથી. રાગ દ્વેષના ભાવો ભાવ્યા છે અને અનેક ભાવોમાં અનેક પ્રકારના દુઃખ બાધા એટલે અનેક પ્રકારના દુઃખને મહાદુઃખોને સહન કર્યા છે. વિના ભેદ જ્ઞાન ભૂલો ગુણ કો નિધાન હૈ. અને ગુણનું નિધાન એવું જે નિજપદ છે એને ભેદ જ્ઞાન વગર એ ભૂલ્યો છે એ અર્પિત વાત છે. સિદ્ધિ અનર્પિત વાત એમ નીકળે છે કે ભેદ જ્ઞાનથી ગુણના નિધાનને ભૂલતો નથી. ભેદ જ્ઞાનના અભાવથી ગુણ નિધાનને ભૂલે છે. ભેદ જ્ઞાન વિના ગુણ નિધાનને ભૂલે છે તો ભેદ જ્ઞાનથી ગુણ નિધાનને સંભાળે છે. એ અનર્પિત છે. મને અચળ અખંડ જ્ઞાન જ્યોતિ કો પ્રકાશ લીએ घर में ही देव चिदानंद भगवान है, पोताना निज घर में पोते जे स्वरूपे चैतन्य आनंद स्वरूप है, अचल स्वरूपे छे, अखंड ज्ञान ज्योति ना प्रकाश नु धारण करवा वालो छे। प्रकाश लिए एटले प्रकाश ने लईने रहेलो छे, ज्ञान नी अखंड ज्योति ना प्रकाश ने लईने ए पोते पोताना घर मां ज चिदानंद भगवान स्वरूपे पोते छे। पोताना भगवान स्वरूप थी क्यारे पण ए विचलित थतो नथी, એવો પોતે છે, એવો પોતે છે, એવો જે અનુભવ કરનાર છે, એવા અનુભવીને કહે દીપચંદ આપ એનું છે પાય કરે, એના પગે હું કરું છું, એને હું વંદન કરું છું, નમસ્કાર કરું છું, એવા સ્વાનુભવીના પગે હું પ્રણામ કરું છું, એના પગમાં પ્રણામ કરું છું। અનુભવ પ્રસાદ પદ પાવે નિર્વાણ, કે જે અનુભવના પ્રસાદથી નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે, મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે। એના ઉપર દોહા છે, શિદલક્ષણ પહેચાનતે ઉપજે આનંદ આપ, અનુભવ સહજ સ્વરૂપ કો જગમે પુણ્ય પ્રતાપ। ચિદ લક્ષણ જ્ઞાન લક્ષણથી જેને ઓળખવામાં આવે છે, અને જ્ઞાન લક્ષણથી જેને ઓળખતા પોતાને આનંદ ઉપજે છે, આનંદનો અનુભવ થાય છે, ઓળખાણથી અનુભવ થાય છે, વિધિન પહેચાન તે પહેચાનમાંથી ઓળખવાથી અનુભવ થાય છે, એનો આગળનો પૂર્વ ભૂમિકા છે। અનુભવની પૂર્વ ભૂમિકા શું, કે ચૈતન્ય લક્ષણથી જ્ઞાન લક્ષણથી પોતાના સ્વરૂપની ઓળખાણ કરવી, તે આ એનો પૂર્વ ભૂમિકાનું પ્રોસેસનો વિષય થયો। ચિદલક્ષણ પહેચાન તે ઉપજે આનંદ આપ, અનુભવ સહજ સ્વરૂપ કો, એ સહજ સ્વરૂપનો જે અનુભવ છે જેમાં આનંદ ઉપજે છે, તે આ જગતમાં પુણ્ય પ્રતાપવંત છે, એ પ્રતાપવંત છે, પવિત્ર જેનો પ્રતાપ છે, પુણ્ય એટલે અહીંયા પવિત્ર જેનો પ્રતાપ છે, એવો જગતની અંદર સર્વોત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ઉચ્ચ કોટેની ચીજ છે આ, એમ જોવું છે। પુણ્ય પ્રતાપ કહીને ઉચ્ચ કોટેની આ ચીજ છે, સહજ સ્વરૂપનો અનુભવ થવો એ પવિત્ર હોવાથી, દોષરહિત પરિણામ હોવાથી એનો સર્વત્ર મહિમા કરવામાં આવ્યો છે, એની આગળ લેશે। જગમે અનાદિ યતિ જેતે પદ ધારી આયે, તેવું સમ તીરે લહી અનુભવ નિધાન કો, યાકે વિનુ પાય મુનિ સુપદ નિંદત હૈ, યહ સુખ સિંધુ દર્શાવે ભગવાન કો। આ જગતમાં અનાદિથી જે યતિપદ ધારીને, જેણે યતિપદ ધારણ કર્યું, મુનિપદ ધારણ કર્યું, ગુરુપદ ધારણ કર્યું, તે બધા તરી ગયા, સાથે તરી ગયા, કે લઈ અનુભવ નિધાન કો, અનુભવ નિધાનને ગ્રહણ કરવાથી, અનુભવ નિધાનને પ્રાપ્ત કરવાથી તે બધા તરી ગયા। મુનિ પણ તરી ગયા, શા માટે મુનિ તર્યા, કે અનુભવ કરવાથી એ તર્યા છે, બીજા કારણથી કોઈ તર્યા નથી। આ તો પદ આવી ગયું મને, અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ હૈ, ચિંતામણિ રતન બરાબર છે, નાટક સમયસાર માંથી એનું છે ને આ એકલો કર્યો છે એને જ ફૂટનોટમાં એ બધી વાત લીધી છે જ્ઞાન દર્પણ સુધીની. પછી આ બાજુનો એકડો છે, રસકૂપ લીધો છે. તેવું સબ તેરે લહી અનુભવ નિધાન કો, અનુભવ નિધાનને ગ્રહણ કરવાથી તે બધા મુનિઓ તૈયાર. યાકે વિનુ પાયે મુનિ હું સુપદ નિંદત હૈ, જે અનુભવને પ્રાપ્ત કર્યા વિના મુનિરાજનું જે શ્રેષ્ઠ પદ છે, સુપદ છે એટલે શ્રેષ્ઠ પદ છે, તે પણ નિંદાને પાત્ર થાય છે. ઠીક. યાકે વિનુ પાયે મુનિનું સુપદ નિંદત હૈ, જેના વિના મુનિનું પદ પણ પ્રશંસાને પાત્ર નથી. કે અરે મુનિપદ ધારણ કરીને અનુભવ નથી લીધો તો આ મુનિપદ શું કામ છે? શહેરમાં ગામમાં ગાય અને મનમાં હરણની જેમ અજ્ઞાન તપસ્વી છે એમ કીધું છે. યો સુખ સિંધુ દર્શાવે ભગવાન કો, એવો જે આ અનુભવ છે એ સુખનો સિંધુ એવો જે ભગવાન આત્મા છે એને દર્શાવે છે, એનું દર્શન એમાં થાય છે. તેથી 56 પાને પહેલી લીધી નીચે આ ફૂટનો પૂરી કરી લઈએ. નારકી નિકસી જે તીર્થંકર પદ પાવે, અનુભવ પ્રભાવ પહોંચાવે નિર્વાણ કો, અનુભવ આનંદ ગુણ ધામ કે ધરૈયાહી કો, તીનું લોક પૂજે હિત જાણી ગુણવાન કો. નારકી નિકસી નરકમાં હોય તો પણ અનુભવને કારણે બહાર નીકળીને તીર્થંકર પદવી પામે છે. સૈનિક રાજા છે, નારકીમાંથી નીકળીને તીર્થંકર પદ પ્રાપ્ત કરશે એ અનુભવનું કારણ છે. એમ કહીને એમ કહ્યું કે તીર્થંકર પ્રકૃતિ પણ સ્વાનુભવી જીવને બંધાય છે. સ્વાનુભવ વિના તીર્થંકર પ્રકૃતિનો પણ બંધ હોતો નથી. તીર્થંકર પ્રકૃતિ બંધાય છે માટે તીર્થંકર થાય છે એમ અહીંયા નથી કહેવું. સ્વાનુભવ છે માટે તીર્થંકર થશે એમ નહીં. ત્યાં અત્યારે તીર્થંકર પ્રકૃતિના બંધ કરે છે, બાંધે છે, અને એ બંધને ઉપાધિ જાણતા નથી. વિશિષ્ટતા એ છે તીર્થંકર દ્રવ પોતે તીર્થંકર પ્રકૃતિ જે ભાવે બંધાય તે ભાવને તે ઉપાધિ માનતા નથી, એને હે માને છે. સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિને હે માને છે એનો અર્થ એ થયો કે બીજા કોઈ પુણ્યને તે ઉપાધિ માને છે એ વાત પણ રહેતી નથી. બંધાય છે નથી બાંધવી તો પણ બંધાય છે એમ છે. હા, ઝેર જાણે છે, વિષ જાણે છે, ઝેર જ જાણે છે. બરાબર છે, વિષકુંભ છે એમ. સર્વ સાધક જીવો તમામ અનાદિ અનંત કાળના સમસ્ત સાધક જીવોને એક સમયમાં એટલે વર્તમાન સમયમાં જો પૂર્ણતા થતી હોય, અવસ્થામાં નિર્વાણ થતો હોય, તો કોઈને બીજો સમય જોઈતો નથી કે બીજા સમયે મને આ થાવ, અત્યારે ન થાવ. આ અભિપ્રાય છે, આ એમનો સિદ્ધાંત છે, આ એમનો આદર્શ છે. આ રીતે પરિણમે છે તમામ સમયની દ્રષ્ટિએ સાધક જીવનો આ અભિપ્રાય છે. એટલે એમાં પ્રશ્ન થાય કે તો પછી શા માટે બીજા કર્મ બંધ એમને થાય છે? કે નિવારી શકતા નથી એવા કર્મ બંધને થાય છે. જે ભાવ પોતાની અશક્તિને કારણે પોતે નિવારી શકતા નથી તેવા ભાવ થાય છે, કરવા છે ને થાય છે એમ હરગીઝ નથી, નથી કરવા છતાં થાય છે, તેથી તેને અકર્તા કહેવામાં આવ્યા છે. રોગ કોને જોઈએ છે? જોઈએ છે તો પછી શું કરવા? રોગ થાય એવું ખાવું જોઈએ? નોર્મલ ખાય તો પણ શું ને, એબનોર્મલ ખાય તો પણ રોગ થાય છે, કોઈને ઈચ્છનીય નથી, છતાં રોગ થાય છે. ના, એવું કઈ નથી, એવું હોવું જોઈએ એ જુદી વાત છે, પણ એમાં ઘણા કારણો છે. શરીર ને રોગ થવાના અનેક કારણો છે, એમાં મુખ્ય કારણ પૂર્વકર્મ છે. મુખ્ય કારણ શું છે? પૂર્વકર્મ નો ઉદય છે. પછી અત્યારે એને ખાવા યોગ્ય ખાધું કે નહીં ખાવા યોગ્ય ખાધું, વધારે ખાધું કે ઓછું ખાધું, એ બધી પછીની વાત છે. પહેલી વાત આ છે, નરકમાંથી નીકળીને જે તીર્થંકર પદ પામે છે તે અનુભવનો પ્રભાવ છે, અને તે અનુભવના પ્રભાવથી તે નિર્વાણ સુધી પહોંચે છે. અનુભવ અનંત ગુણ ધામ કે ધરેયા, જે અનુભવમાં ધારણ કરનારા છે તેને અનંત ગુણનું ધામ છે, અનંત ગુણ પ્રગટ થયા છે. તીનું લોક પૂજે, ત્રણ લોક એને પૂજે છે. શા માટે પૂજે છે? એમાં પોતાનું હિત જાણીને, હિત જાણી ગુણવાન, ગુણ પ્રગટ થયા છે એવા ગુણવાનને તે ગુણની પ્રાપ્તિ અર્થે, તે ગુણની ભાવનાથી પોતાનું હિત જાણીને એને પૂજે છે. પૂજવામાં બીજું કોઈ કારણ નથી નિમણું છે. એટલે કે ન પૂજવા જોઈએ એમ કોઈ કહે તો હિત ન કરવું જોઈએ આત્માનું એમ એમ આવી જાય. જો હિત જાણીને પૂજે છે પોતાની હિત બુદ્ધિ વાળા, તો જેને અહિતની બુદ્ધિ છે તે તેનો નિષેધ કરે છે, એમ આવી જાય છે. દુહા એના ઉપર છે. ગુણાનંત કે રસ સબે અનુભવ રસ કે માહી, યા તે અનુભવ સારીખો ઓર દૂસરો નાહી. અનંત ગુણના રસ એક અનુભવ રસમાં ઉત્પન્ન થાય છે. સ્વાનુભવનો રસ ઉત્પન્ન થયો સ્વાનુભવ કાળે, ત્યારે તેમાં અનંત ગુણના રસ ઉત્પન્ન થયેલા છે. અનંત ગુણ નિશુદ્ધ શક્તિથી પરણમી રહ્યા છે. માટે આ જગતને વિશે અનુભવની બરાબરીમાં કોઈ નથી. અનુપમ પદ એટલે આપણે એને અનુપમ અનુભવ કહેવામાં આવે છે. એના બરાબર, એના સરખો કોઈ નથી, એટલે એને એની ઉપમા પણ, એના બરાબર હોય એની ઉપમા આપીએ, એના બરાબર નહીં હોવાથી એની ઉપમા પણ આપી શકાતી નથી. પંચ પરમ ગુરુ એ ભય જે હોંગે જગ માહી, તે અનુભવ પર સાધતે યામે ધોખો નાહી. પંચ પરમ ગુરુ અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એવા જે પંચ પરમ ગુરુ જગતમાં થયા છે, અને જે હજી પછી પણ જગતમાં થવાના છે, ત્રણેય કાળ લઈ લીધા, તે બધાનું મૂળ કારણ અનુભવ છે, સ્વાનુભવ છે. અનુભવના પ્રસાદથી થયા છે, બીજા કોઈ કારણે થયા નથી, અને એમાં ક્યાંય પણ શંકા સંદેહ કરવા લાયક નથી, નિશંક વાત છે. એટલો આધાર જુદા જુદા ગ્રંથોમાંથી મળતો છે મૂળમાં. તેથી અનુભવ કરીને એ ગ્રંથ ગ્રંથોમાં, એટલે દરેક સદગ્રંથોમાં અનુભવની પ્રશંસા કહી છે. અનુભવની જેમણે પ્રશંસા કહી છે તે અનુભવ કરીને કહી છે. સદગ્રંથોમાં અનુભવની જે પ્રશંસા કરી છે એ કેવી રીતે કરી છે? પોતે અનુભવ કરીને કરી છે, કહી છે, કોઈના કહેવાથી કરી છે એમ નથી કે પહેલા ભગવાને આમ કહ્યું હતું અથવા અમારા ગુરુએ આમ કહ્યું હતું અથવા અમને આમ કોઈએ સમજાવ્યું હતું એમ નથી. તેથી અનુભવ કરીને અનુભવની પ્રશંસા કરી છે અનેક ગ્રંથોમાં. એક જગ્યાએ આ વાત મળે છે એમની, સર્વત્ર મળે છે સદગ્રંથોમાં. અનુભવની આવી પ્રશંસા તો બધા જ સદગ્રંથોમાં મળે છે એમ કહે છે. ક્યાં આ વાત છે? હે, હા, પોતે પણ અનુભવી હતા, કહી ગયા આગળ 12મા પાને વાત કરી કે અમે અનુભવનો સ્વાનુભૂતિનો સંસ્થમ રૂપો છે. 12મા પાને છે ને, ભગવાનની ભાવનાથી સંતો મહંત થયા નિજ સ્વરૂપની હો. મેં પણ આ જ ભાવનાનો અવગાઢ સ્તંભ રૂપો છે. મને પણ આવી જ ભાવના વર્તે છે. કેવી વર્તે છે? અવગાઢપણે વર્તે છે કે જેમાંથી હવે બીજો ફેર પડવાનો નથી. સમ્યક દ્રષ્ટિને એવો નિરંતર અભ્યાસ રહે છે. આ સમ્યક દ્રષ્ટિજીવની વાત છે. સમ્યક દ્રષ્ટિને આવું નિરંતર થાય, આવું નિરંતર રહે એમ કે આ આત્માનું સ્વરૂપ ગુપ્ત થયું છે તે કેવી રીતે સાક્ષાત થાય? એમની થઈ રહ્યું છે. આ આત્માનું સ્વરૂપ તો ગુપ્ત થઈ રહ્યું છે એટલે આવૃત થઈ રહ્યું છે, તે પ્રગટ કેવી રીતે થાય? નીચેનો વિષય લેવો છે ને, એના ઉપર એક પ્રશ્ન છે. આગળ પણ એમણે કહ્યું છે, હમણાં એક બે દિવસ પહેલા પણ એ વિષય આવી ગયો, પોતાની વાત કરી લીધી છે. ત્યારે એ વાત લીધી હતી, ન કહ્યું હોય તો પણ એ વાત સમજાય એવી છે કે દીપચંદજી પોતે અનુભવી હતા એ સમજાય એવું છે. એટલી બધી અનુભવની વાત કરી છે. અનુભવ વિના કોઈ સાધની સિદ્ધિ નથી. ઠીક, પોતાના હિતને સાધવા માટે અનુભવ વિના કોઈ પણ પ્રકારે પોતાનું હિત સધાય એવી કોઈ સાધ્ય સિદ્ધિ થતી નથી. એક અનુભવથી જ સાધની સિદ્ધિ છે. અનુભવ વિના કોઈ સાધની સિદ્ધિ નથી. આટલી બધી જૈન દર્શનની અનુભવ મૂલક જૈન દર્શન છે. જર્મનીનો ઇતિહાસકાર આવ્યો હતો ને, જાપાનનો ઇતિહાસકાર આવ્યો હતો, એને એના ચાલતા ધર્મનો અભ્યાસ કર્યો, એમાં જૈન દર્શન માટે એને આ અભિપ્રાય આપ્યો હતો. અનુભવમૂલક ધર્મ છે આ, સ્વાનુભૂતિમૂલક ધર્મ છે. ગ્રંથ ગ્રંથોમાં સ્વાનુભૂતિની વાત આવી છે, કર્ણાનુયોગમાં સ્વાનુભૂતિની વાત આવે છે, બીજા અનુયોગમાં તો આવે, પણ જે ગણિતનો અનુયોગ છે એમાં પણ સ્વાનુભૂતિની વાત આવે. ચાર ગતિ જે કર્મથી એના ચાર ગતિના ફળ, ગતિ અને ગતિના ફળનો જ્યાં વિષય છે ત્યાં અનુભવની વાતો લખી છે. આટલી બધી અનુભવ પ્રધાનતાની વાત છે. છતાં આ કાળમાં એ વિષય જ આખો ઉડી ગયો એવી પરિસ્થિતિ થઈ કે લગભગ આ વિષય લુપ્તપ્રાય થઈ ગયો હતો. હા, આ વિષયનું મુખ્ય ધર્મને નામે ગમે તેટલી ધમાલ કરો, અનુભવ વિના એ બધું જીવને કાંઈ હિતનું કારણ થાય એવું નથી. સમ્યક દર્શનને ઉડાડ્યું, સમ્યક જ્ઞાનને ઉડાડ્યું, અનુભવમાં તો ત્રણેય છે અને સમ્યક ચારિત્ર છે. અને એ જ આત્માનું સ્વરૂપ છે, આખા સ્વરૂપને આત્માને ઉડાડ્યો. એટલે ગુરુદેવ એમ કહેતા કે આ બધો સ્વાનુભવ વિના જે સંપ્રદાયોમાં ચાલી રહ્યું છે એ વળ વિનાની જાન છે. પોતે આત્મા આખો બાદ કરીને બધી વાત છે. ક્યાં ક્યાં જાઓ છો કે ભાઈ જાન લઈને નીકળ્યા છે કે આમાં વરરાજા કોણ છે? તો એ તો છે જ નહીં કોઈ. આના જેવી વાત છે, વર વિનાની જાન જેવું છે. અમે જાન કહીએ છીએ ને તમે ના પાડો છો, એની તકરાર પછી એની તકરાર. પણ અંદર વરરાજા નથી તો કે કઈ અમે એવું ન સમજવા માંગીએ. એ બધી વાતો, એવી વાતોમાં અમારે પડવું નથી એમ કરી દઈએ. અમે જે કરીએ છીએ તે બધું બરાબર છે. હા, એ તો અનંત ઉપકાર કર્યો છે, એટલા માટે તો અનંત ઉપકાર કર્યો છે. એ ઉપકારનું માપ ક્યાંય પૂરું થતું નથી એમ કહે છે. લાખો વર્ષે એ પૂરું થતું નથી એમ કહે છે. એ વિશેષપણે જેને કિંમત થશે, આ વચનોની જેને કિંમત થશે, આ તત્વની જેને કિંમત થશે, એને તો ખરી વાત, એને ખરી કિંમત, એ તો જ્ઞાનનો વિષય છે, સમજણનો વિષય છે. અનંત ચેતના ચિહ્નરૂપ, અનંત ગુણ મંડિત, અનંત શક્તિ ધારક જે આત્મપદ, તે આત્મપદના રસાસ્વાદને અનુભવ કહીએ. જ્યારે સ્વાનુભવ ઉત્પન્ન થાય છે ત્યારે અનંત ગુણ મંડિત, અનંત શક્તિ ધારક જે આત્મપદ છે, જેનું બારમાં જે ચિહ્ન છે એ અનંત ચેતના ચિહ્ન છે, એનો જે અનુભવમાં પ્રત્યક્ષ રસ આવે છે, પ્રત્યક્ષ અનુભવ થાય છે, એને અહીંયા સ્વાનુભવ કહેવામાં આવે છે. એ અનુભવનો વિષય અહીંયા સ્પષ્ટ કરવો છે, એના ઉપર પ્રકાશ પાડવો છે, તેથી આ ગ્રંથનું નામ અનુભવ પ્રકાશ કહ્યું. વિષય અનુસાર નામ છે. વારંવાર સર્વ ગ્રંથનો સાર અવિકાર અનુભવ છે. વારંવાર લીધું, ફરી ફરીને કહેવાનું મન થાય છે કે સર્વ ગ્રંથનો સાર છે તે વિકાર રહિત એવું જે પરિણામ છે, વિકાર રહિત એવો જે ભાવ છે, તે નિર્વિકારી ભાવ સ્વરૂપ આત્માનુભવ છે. આત્મા જે સંપૂર્ણ નિર્વિકાર સ્વરૂપ છે, એનો નિર્વિકાર ભાવે સ્વાનુભવ છે, એ સર્વ ગ્રંથોનો સાર છે, તાત્પર્ય છે. તમામ ગ્રંથોને એ વાત સમજાવી છે. બીજી લાખ વાત કરી હોય તો પણ આ વાત સમજાવવા માટે કરી છે. લાખ વાતની વાત નિશ્ચય પુરાણો તોડી જગત જગદંદ ફંદ જે આત્મ જાવો છ ઢાળા દોલતરામ. અનુભવ શાશ્વત ચિંતામણી છે. પેલો ચિંતામણી તો ખોવાઈ જાય કે નાશ થાય કે ગમે એ થાય, આ શાશ્વત ચિંતામણી છે. અનાદિ અનંત અનુભવ છે એ શાશ્વત ચિંતામણી છે. કોઈ કાળમાં એની બરાબર બીજું કાંઈ છે નહીં. અનુભવ અવિનાશી રસકૂપ છે. અવિનાશી રસનો એ કૂવો છે, અક્ષય પાત્ર. એમાંથી એનો સ્વાનુભવ આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. ક્યારે પણ એ કૂવામાંથી અનુભવનો રસ ખૂટે એવું નથી. શ્રીમદજીના બોલમાં બહુ સારો વિષય છે. આ આત્મા એવો છે કે એનું લક્ષ્ય કરતા, અવલોકન કરતા અંદરથી અવિનાશી રસ ઉપજવા લાગે છે, અવિનાશી રસ ઉપજે છે વારંવાર. એના ઉપર બનારસી દાસજીનો પદ લીધું છે 1819. અનુભવ અવિનાશી રસખૂપ છે એમ લીધું છે ને, એના ઉપર એ વાત કરી છે. અનુભવ ચિંતા મણિરતન, અનુભવ હેર સુખું, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. આ તો બહુ પ્રસિદ્ધ પદ છે. સ્વાનુભવ છે એ ચિંતામણી રત્ન જેવું છે, એ તો એક ઉપમા આપી છે. ખરેખર તો સ્વાનુભવ નો એક એક સમય ચિંતામણી રત્ન જેવો છે. એક એક સમય, એક એક સમય ચિંતામણી રત્ન થી અધિક છે, એ કઈ નથી એની પાસે. અનુભવ હેર માર્ગમાંથી સ્વાનુભવને બાદ કરો તો મોક્ષ માર્ગ પૂરેપૂરો બાદ થઈ ગયો. મોક્ષ માર્ગમાંથી સ્વાનુભવને લઈ લેવામાં આવે એટલે મોક્ષ માર્ગ નથી, એટલે એટલો જ મોક્ષ માર્ગ છે. અને અનુભવ પોતે મોક્ષ સ્વરૂપ છે, એ પોતે જ અબંધ ભાવ હોવાથી, સ્વાનુભવ પોતે અબંધ ભાવ હોવાથી પોતે જ મોક્ષ ભાવ છે, મોક્ષ સ્વરૂપે જ છે પોતે. એને પછી બીજો મોક્ષ લાવવો એ તો એની પૂર્ણતાને મોક્ષ કહે છે, પણ એ બધો અનુભવનો જ વિષય છે. મોક્ષની જ જાતિ છે, બીજું કોઈ નથી. અનુભવ કે રસકો રસાયણ કહત જગ, અનુભવ અભ્યાસ ચમ તીર્થ કી ઠોર હૈ. અનુભવ કી જો રસા કહાવે સોહી પોરસાસો, અનુભવ અધોરસાસો ઉરધ કી દોર હૈ. અનુભવ કી કેલી યહી કામધેનુ ચિત્રાવલી, અનુભવ કો સ્વાદ પંચ અમૃત કો કોર હૈ. અનુભવ કરમ તોરે પરમ સો પ્રીત જોરે, અનુભવ સમાન ન ધર્મ કોઈ ઓર હૈ. 19મું પદ છે. અનુભવના રસને જગતના જ્ઞાનીઓ રસાયણ કહે છે. રસાયણ, રસાયણ છે એ તીવ્ર ઔષધિ છે. એ અહીંયા પણ એ ભાવરોગને નાશ કરવા માટેની તીવ્ર ઔષધિ છે. અનુભવના રસને જગતના જ્ઞાનીઓ રસાયણ કહે છે. અનુભવનો અભ્યાસ એક તીર્થભૂમિ છે. કોઈ યાત્રા કરવા જાય છે તીર્થભૂમિમાં, એ છે કે જે જીવ અનુભવ પ્રાપ્ત કરવાનો અંતર અભ્યાસ કરે એ તીર્થભૂમિમાં છે. ઠીક છે, આત્મા સ્વયં તીર્થ છે ને, તરવાનું કારણ તે તીર્થ. એ અનુભવનો અભ્યાસ કરે છે એ તીર્થભૂમિનો અભ્યાસ કરે છે. અનુભવની ભૂમિ બધા પદાર્થોને ઉત્પન્ન કરનાર છે. અનુભવ જો રસા કહાવે સોહી, અનુભવ પોરસા એટલે ફળદ્રુપ જમીનને પોરસા કહે છે. રસા એટલે પૃથ્વી અને પોરસા એટલે ફળદ્રુપ જમીન. અને અધોરસા એટલે નરક, નીચેની પૃથ્વી. અધોરસા નીચેની પૃથ્વી એટલે નરક. અનુભવ નરકમાંથી કાઢીને સ્વર્ગ મોક્ષમાં લઈ જાય છે. અનુભવ અધોરો સાસો ઉરધ કી ઓર હે, ત્યાંથી ઊંચો લાવે છે. નીચે અધપતન થયું હોય તો એનાથી એ ઊંચો મોક્ષમાં લાવે છે. એનો આનંદ કામધેનુ અને ચિત્રાવેલી સમાન છે. એ બધી ઉપમા આપી છે. એનો સ્વાદ પંચામૃતના ભોજન જેવો છે, તો બહુ મધુર છે એમ કેવું છે. પાંચ મીઠી ચીજ ભેગી કરી હોય, ચીજ જ એવી છે કે જેને કોઈ ઉપમા લાગુ પડતી નથી. એ કર્મ નો ક્ષય કરે છે. અનુભવ કર્મ તોડે, કર્મ ને તોડે છે, કર્મ નો ક્ષય કરે છે. પરમપદ માં પ્રેમ ને જોડે છે, પરમપદ સો પ્રીતિ જોડે, એના જેવો બીજો અનુભવ સમાન ધર્મ કો, એના જેવો કોઈ બીજો ધર્મ સંસારમાં પંચાવ્રત પંચામૃત રસાયણ કામધેનુ ચિત્રાવેલી આદિ સુખદાયક પદાર્થ પ્રસિદ્ધ છે, તેથી તેમના દ્રષ્ટાંત આપ્યા છે, નોંધ કરે છે, પરંતુ અનુભવ એ બધાથી નિરાળો અને અનુપમ છે. જગતના ઊંચા પદાર્થોથી કહે છે એનો મહિમા, જગતના પદાર્થોને જગતના લોકોને છે એટલે એના પદાર્થોથી બતાવે છે. વસ્તુતા એને કોઈ બતાવી શકાય એવી ચીજ નથી. એ અનુભવ મોક્ષ સ્વરૂપ છે, અનુભવ તત્વાર્થ સાર છે, સર્વ તત્વોમાં એ સાર હોય તો સાર તત્વ છે તે અનુભવ છે. અનુભવ જગત ઉદ્ધારણ છે, જગતમાંથી જો જીવનો ઉદ્ધાર કરનાર કરો કોઈ હોય તો તે સ્વાનુભવ છે. બીજા અનુભવ સિવાયના બીજા ભાવોથી તો જગતમાં પરિભ્રમણ થાય છે, જગતમાં ભ્રમણ થાય છે, ભાવ ભ્રમણ ને દ્રવ્ય ભ્રમણ. એક અનુભવ ભાવ એવો છે કે એનાથી જુદો પડે છે, એનાથી વિરુદ્ધ ભાવ છે. અનુભવ જગત ઉદ્ધારણ છે, અનુભવથી અન્ય કોઈ ઉચ્ચપદ નથી. આ સ્વાનુભવથી જગતમાં બીજું કોઈ ઉચ્ચપદ નથી. જગતના ઉચ્ચપદ તો બધા પુણ્યના ફળને ઉચ્ચપદ કહેવામાં આવે છે, આ અનુભવથી કોઈ ઉચ્ચપદ નથી. માટે અનુભવ સદાય સ્વરૂપનો કરો ભાવના ભાવી છે. માટે એ ભવ્ય જીવો સદાય સ્વરૂપનો અનુભવ તમે કરો, કેમ કે એનાથી ઊંચું બીજું કોઈ નથી અને એ એકમાત્ર કરવા લાયક છે. અનુભવનો મહિમા અનંત છે, ક્યાં સુધી બતાવીએ એમ કે છે. એનો મહિમા છે તો અનંત મહિમા છે. જેનો અનંત મહિમા છે એવા સ્વાનુભવને કહેવું ક્યાં સુધી. કહેતા કહેતા તો ભાઈ અનંતકાળ છે નહીં કહેનારને, કહેનારને કહેવા માટે અનંતકાળ વચનની પ્રવૃત્તિનો હોઈ શકે નહીં. કેમ કે અનુભવને તો અનુભવી જીવો કહે છે, અને અનુભવી જીવોને છદમસ્થ અવસ્થાનો કે કેવળ જ્ઞાનની અરિયંત અવસ્થાનો અનંતકાળ તો છે નહીં. એની પાસે અસંખ્ય સમય છે એમાં કહેવાય એટલું કહે છે, બાકી એટલાથી એનો મહિમા પૂરો થતો નથી. હા, અનુભવીનો મહિમા નો નિષેધ, અનુભવનો નિષેધ છે, અનુભવના મહિમાનો નિષેધ છે, અનુભવનો નિષેધ આવી જાય છે એટલે એ પ્રશ્ન જ નથી. અનાદિનો અજાણ્યો જીવ કેવી રીતે માર્ગને પ્રાપ્ત કરી શકે. પોતાની મેળે જો પ્રાપ્ત કરતો હોત તો એને સૂજી ગયું હોત. કલ્યાણ માટે તો એને ઘણીવાર વિચાર કર્યો છે, ઘણીવાર ભાવ કર્યા છે, અનેક પ્રકારની ક્રિયાઓ જપ્ત કરવામાં કાંઈ બાકી રાખ્યા નથી. 11-9 પૂર્વ ભણ્યો, શું બાકી રહ્યું ભણવામાં. અને આ બાજુ પંચ મહાવ્રત 28 મૂળગુણ, જેને જીનોક્ત વ્યવહાર કહેવાય એવો મુનિદશાનો નિરતિચાર વ્યવહાર, પણ પોતે અનંત વાર પાળીને 9મી ગ્રહ સુધી પોતે ગયો છે પણ માર્ગ સીધો નથી, એટલે એનું મહત્વ કરવામાં આવે છે. સત્પુરુષ એ માર્ગને બતાવનારા છે. શ્રીમદજી તો બહુ બહુ એના ઉપર ભજન ખૂબ દે છે. એ તો કહે છે તું બીજી બધી ચિંતાથી મુક્ત થઈ જા, એકવાર તું એના ચરણમાં બેસી જા, 5 તારીખ પૂરી થઈ ગઈ પછી તારે કોઈ ચિંતા નથી. એક સત્પુરુષને શોધ, મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ લે. એક સત્પુરુષને શોધ અને સર્વ ભાવ તેને અર્પણ કરી દે, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ લીધે, ગેરંટીડ વાત છે. તર્ક કરનાર તો ત્યાંથી કુતર્ક કરે છે કે તો પછી આ નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ ગઈ કે નહીં, આ નિમિત્તાધીન વાત થઈ કે નહીં, કે ભાઈ એમ વાત નથી. એમ કહેશે કે ભાઈ પુરુષાર્થ તો તારાથી થવાનો છે, પણ હવે તને કઈ પુરુષાર્થ કરવાની યોગ્યતા આવી છે એટલી વાત છે. પુરુષાર્થમાં તો જીવમાં અનંત પુરુષાર્થ કરવાની શક્તિ ભરી છે, એ શક્તિ જાગૃત થવાનું અહીંયા ફક્ત કારણ, એક નિમિત્ત કારણ બને છે. ક્યાં સુધી બતાવીએ? આઠ કર્મ આત્મપ્રદેશ ઉપર પોતાની સ્થિતિ સુધી બેઠા છે. આઠે કર્મ જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની ચાર ઘાતી ને ચાર ઘાતી આઠ કર્મ આત્માના પ્રદેશોએ બંધાયેલા છે. ક્યાં સુધી? પોતાની સ્થિતિ લઈને આવ્યા છે ત્યાં સુધી. તે સર્વ પૂતગળનો ઠાઠ છે, એ બધી પૂતગળની અવસ્થાઓ છે, જળ પરમાણુની એ અવસ્થા છે. તેમના વિપાકના ઉદયથી ચિદ વિકાર થયો તે જીવ, તે વિકાર જીવનો છે. જ્યારે આઠ કર્મ સત્તામાં છે, એની સ્થિતિ પૂરી થાય ત્યારે એની પ્રકૃતિ છે એ પ્રગટ થાય છે પરમાણુમાં, જેમ મરચામાં તીખો રસ પ્રગટ થાય અમુક અવસ્થાએ એવી રીતે. એમ આ કર્મ સત્તામાં છે ત્યાં સુધી એનો વિપાક નથી, જે પ્રકૃતિ એની બંધાણી છે એનો વિપાક નથી. વિપાક એટલે પાકી જવું, એમ કે ચોખા છે એ કાચા ન ખવાય પણ એને રાંધીને ખવાય, અનાજ છે એ રાંધીને જેમ ખવાય છે, પકવીને ખવાય છે, એમ કર્મનો ઉપભોગ, કર્મનો ભોગવતો એના વિપાક કાળે થાય છે. સત્તામાં હોય ત્યાં સુધી એનો ભોગવતો નથી, બંધાણા તે સમયે એનો ભોગવતો નથી, સત્તામાં છે ત્યાં સુધી એનો ભોગવતો નથી, પણ ઉદય કાળે વિપાક કાળે એનો ભોગવતો છે. જ્યારે ઉદય થયો વિપાક આવ્યો ત્યારે જીવ પણ પોતાના સ્વરૂપમાં અનાદિથી સાવધાન નહીં હોવાને લીધે, પોતાનું ભિન્ન સ્વરૂપ શ્રદ્ધતો અને જાણતો નહીં હોવાને લીધે એને ચિદવિકાર થયો. ઉદય કાળે ક્યારે ચિદવિકાર થાય? કે પોતે અવિકાર સ્વરૂપને લક્ષે અવિકાર સ્વરૂપમાં જોડાઈને પરિણામથી ન રહે તો. તે જે વિકાર થયો તે જીવનો છે, જળનો વિપાક જીવનો, જળનો છે અને જીવનો વિપાક જીવનો છે, બંને ભાવ કર્મ થયા. જીવ ભાવ જીવ વિકાર તે જીવનું ભાવ કર્મ છે અને કર્મ વિપાક તે પૂતગળનું ભાવ કર્મ છે, બંને ભાવ કર્મ છે, બંનેને ભાવ કર્મ કહેવાય. સામાન્ય ભાષા દ્રવ કર્મ તરીકે એને કહેવાય છે, પણ એ દ્રવ કર્મ તો આખો પરમાણુ છે. જે કર્મ અવસ્થા એ કારમણ વર્ગણામાં રહેલું કારમણ વર્ગણાની જાતિના પરમાણુને કર્મ સામાન્ય કહેવામાં આવે છે. જીવના વિકારનું નિમિત્ત પામીને એ જે તે પ્રકૃતિએ બંધાય ત્યારે તેને કર્મ બંધ થયો એમ કહેવામાં આવે છે. આ જ્ઞાનાવરણીનો બંધ કર્યો, આ મોહનીનો બંધ કર્યો, આયુષનો બંધ કર્યો, પણ જ્યારે એનો ઉદય આવે છે ત્યારે જે પ્રકૃતિ હોય છે એ પ્રકૃતિનો રસાસ્વાદ છે, અનુભવ ગોચર પ્રતિબિંબ પડે છે જ્ઞાનમાં. જ્ઞાન પોતે માત્ર જ્ઞાન સ્વરૂપે છે એવું સાવધાન ન રહે તો એને પોતામાં એનો ભાવ ભાસે છે. જળનો ભાવ એને પરનો ભાવ પરપદ નિજપદમાં જણાય છે. આ મિથ્યા અનુભવમાં શું થાય છે? પરપદ છે એ નિજપદમાં જણાય છે ત્યારે એને થાય છે મારામાં કંઈ થાય છે, જણાય તે વિકાર જીવનો છે, નોકર્મરૂપ શરીર આદિ સંયોગ, દ્રવ કર્મરૂપ સર્વ વર્ગણા કર્મની વર્ગણા એ બધા પૂદગળ છે, શરીર આદિ સંયોગ પૂદગળ છે, દ્રવ કર્મની વર્ગણા છે એ પણ પૂદગળ છે, અને ભાવ જીવના છે, રાગ દ્વેષ આતા સાતાના જે ભાવ કરે છે એ જીવના ભાવ છે. 148 પ્રકૃતિ વર્ગણા જળની બની છે. આજે 148 પ્રકારના 8 કર્મ છે એ સંક્ષિપ્તમાં કહેવામાં આવે છે, એનો વિસ્તાર કરવામાં આવે તો 148 પ્રકૃતિ સમજી શકાય એવી મુખ્ય મુખ્ય છે, અને એનો વિસ્તાર કરવામાં આવે તો અનંત પ્રકૃતિ છે. પેટા પેટના અનંત પ્રકૃતિ છે, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની હણાય તે કૌભા, મોહની કર્મ છે એ સૌથી મુખ્ય છે, જીવને પરિભ્રમણ કરવામાં મોહની કર્મ મુખ્ય છે. તેથી દર્શન મોહ ક્યાં થાય, કેવી રીતે થાય, કેવા કેવા પ્રકારે થાય, ગ્રહિત અગ્રહિત આદિ, એના ભેદ શું અસ્થિ નાસ્તિથી, એ વિષય જીવને પ્રયોજનભૂત હોવાથી એને એની સમજણ કરવી જોઈએ. આમ ચાર ચાર જ કાળથી દર્શનનું ક્યાં ક્યાં કેવા કેવા પ્રકારે કેવી કેવી રીતે ઉત્પન્ન થાય છે, બંધ કરે છે, એના પ્રકાર શું, એના નિમિત્ત શું, જીવના ભાવમાં એને સમજ, મિથ્યા જ્ઞાન સાથે કેવી રીતે સંબંધ છે, આચરણ સાથે કેવી રીતે સંબંધ છે, સુખ સાથે કેવી રીતે સંબંધ છે, પુરુષાર્થ સાથે કેવી રીતે સંબંધ છે, જ્યાં જ્યાં ક્યાં ક્યાં કેવા કેવા તબક્કે કેવા કેવા પ્રકારે છે, બહુ મુખ્ય વિષય છે, વિશાળ પ્રયોજનનો વિષય છે. શું કહે છે કે 148 પ્રકૃતિ વર્ગના જળની છે, જળની બની છે, તેમના વિપાક અથવા ઉદય, વિપાક કહો અર્થાત ઉદય કહો, તેની વ્યક્તતાનું નિમિત્ત પામીને એ પ્રકૃતિના ભાવ પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે, તેનું નિમિત્ત પામીને એને નિમિત્ત બનાવીને, નિમિત્ત બનાવવું ન બનાવવું એ પોતે સ્વતંત્ર છે, પણ જો પોતે પોતામાં સાવધાન ન રહે તો ત્યાં જોડાયા વિના, ઉદયમાં જોડાયા વિના ન રહે. જો પોતે જ્ઞાનથી પોતામાં સાવધાન રહે, સાવધાની કરવાનું કામ કાર્ય જ્ઞાનનું છે, જેમ ખોવાયેલું સોનું મુઠ્ઠીમાં હોય તો પણ જ્યારે એને ખ્યાલ આવે કે મારું સોનું મારી મુઠ્ઠીમાં છે તો પણ સાવધાની આવ્યા વિના રહેતી નથી. ખરેખર તો કાંઈ ખોવાઈ ગયું નથી પણ વિસ્મૃત થઈ ગયું હતું, પણ ખબર પડી કે મારું સોનું મારી મુઠ્ઠીમાં છે તો એની સાવધાની આવે છે. એમ આત્મા ખરેખર ક્યાંય ચાલ્યો ગયો નથી પણ પોતે જ એ આત્મ સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપે આત્મા પોતે જ છે તો એને એની સાવધાની આવ્યા વિના જોઈએ નહીં. જો જીવ પોતાના સ્વરૂપમાં જ્ઞાનથી સાવધાન થાય તો એની ઉદયમાં સાવધાની છૂટી જાય. બે જગ્યાએ સાવધાન ન રહી શકાય, કાં જીવ ઉદયમાં સાવધાન થાય અને કાં જીવ સ્વરૂપમાં સાવધાન થાય. હા, સાવધાન થવાનો એનો સ્વભાવ છે, કાં ઉદયમાં થાય અને કાં પોતામાં થાય, કાં પરમાં થાય અને કાં પોતામાં થાય. અંદર તપાસ કરવી જોઈએ, સંશોધન કરવું જોઈએ કે જીવ ક્યાં ક્યાં સાવધાન થાય છે. આ એને પોતાને અવલોકનથી તો એને ખ્યાલ આવે કે ઉદયમાં ક્યાં ક્યાં ગયો, કેવી કેવી રીતે ગયો, કેટલા રસે ગયો, શા માટે ગયો, તો એમાં સુખ શું માન્યું, એમાં દુઃખ શું માન્યું, આ બધું એને વિચારણાની અંદર આવે, અંતર વિચારણા. એ જ્ઞાન પોતે જ ઉદયમાં જોડાય છે, પણ જ્ઞાન પોતાને ઉદય સ્વરૂપે અંગીકાર કરી લે છે. હું માણસ, મારે આટલી અનુકૂળતા, મારે આટલી પ્રતિકૂળતા, એ જ્ઞાન પોતે જ એને એ રૂપે પોતાને જાણી લે છે. એટલે જ્ઞાન એ રૂપે પ્રણમી જાય છે, એને પર પ્રવેશ ભાવ કહેવામાં આવે છે. એટલે એ જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન વેદન, એ જ્ઞાન વેદન અનુભવ ગોચર થતો નથી, તિરોભૂત થઈ જાય છે. માત્ર જાણવું એટલું જ મારું કાર્ય છે, એટલી જ મારી મર્યાદા છે, એમ જ્યાં ખ્યાલ જાય ત્યારે એનો રસ તૂટ્યા વિના ઉદય ઉપરનો રસ એકદમ ઘટી જાય. આ તો સ્મૃતિ માત્ર થયો, આ તો ખ્યાલ છે, તો સ્મૃતિ માત્ર છે. એની જે ખરેખરી સાવધાની છે એમાં તો પોતે પોતાને પોતાની અંતર્મુખથી પકડ છે, અને એ પકડમાં એને ઉદયનો રસ છે એ નિર્જરી જાય છે અથવા ખરી જાય છે, એનો મૂળમાંથી ક્ષય થાય છે, અભાવ થાય છે. એકસો ને 48 પ્રકૃતિ વર્ગણા જળની બની છે, તેના વિપાક ઉદયનું, વિપાક અર્થાત ઉદયની વ્યક્તતાનું નિમિત્ત પામીને ચિદવિકાર થયો, તે વિકારનો સ્વાંગ જીવે ધીર્યો છે, એનો વેશ પોતે ધીર્યો છે. હું માણસ, માણસનો વેશ ધીર્યો, તો એવો એને એક ભાવ કર્યો હતો કે જેમાં એને મનુષ્ય નામ કર્મ અને ગતિ કર્મનું બંધન થયું હતું. હવે એનો વિપાક અત્યારે ઉદયમાન છે, ગતિ પણ, ગતિનો પણ, ગતિ કર્મનો પણ વિપાક છે, આયુષ કર્મનો પણ વિપાક છે, નામ કર્મનો પણ વિપાક છે, મનુષ્ય ગોત્રના ગોત્ર કર્મનો પણ વિપાક છે. આ જ્યોતિષમાં આવે છે કે નહીં, આ ફલાણા કયા ગોત્રના છે, ફલાણા કયા ગોત્રના છે, એ તો બધા પેટા ભેદ ગોત્રના છે. મૂળ મનુષ્ય ગોત્ર, પછી એની અંદર કર્મ પ્રમાણે ઊંચા નીચા ગોત્ર છે, એમાં પણ ઊંચા નીચા પુણ્ય પ્રકારે એના ગોત્ર હોય છે. તો એ ચારે અઘાતીનો ઉદય ચાલે છે બરાબર સતત, આમ તો આઠે નો ઉદય ચાલે છે, પણ ચારે તો મનુષ્ય, મનુષ્યપણાનો છે, ચારેમાં મનુષ્યપણું પાયામાં છે, નામ કર્મ, ગતિ કર્મ, આયુષ કર્મ, ગોત્ર કર્મ. પછી એના પાયા ઉપર એ પોતે રાગ દ્વેષ કરે છે કે હું માણસ છું, હું ફલાણો છું, હું આમ છું, હું આવો છું, હું આવો છું, હું રાજા છું, હું રંગ છું. પછી બધા ઉદયમાં એ મનુષ્યને લાયક એને ઉદય છે, અને એમાં એ ઉદયમાં સાવધાન થઈને રાગ દ્વેષ કરે છે, નવા કર્મ ને માને છે. ભાવ ચાલુ રહેશે કે નહીં, ભાવ ચાલુ રહેશે કે નથી રહેતો, ભાવ ચાલુ રહે છે તો અમે કર્મ બંધન પણ એને ચાલુ રહે છે. હા, એને તોડવું હોય તો એને એનાથી પાછું વળી જવું જોઈએ. જે પરસન્મુખ દશામાં એ બધા પરિણામ ચાલી રહ્યા છે, તે પરસન્મુખ પણ છોડીને અંતર સન્મુખ, નિજ સન્મુખ, સ્વ સન્મુખ એને થવું જોઈએ. એટલે પહેલી વિચારની દશામાં સન્મુખતા આવે છે, દિશા બદલાય છે, પછી દશા બદલાય છે. તે વિકારનો સ્વાંગ જીવે ધીરો છે, અગ્નિ રંજક અશુદ્ધ ભાવ છે, તે શુદ્ધ ભાવની શક્તિ અશુદ્ધ થઈ ત્યારે થયો છે. આ તાત્વિક વાત કરી છે કે અગ્નિ રંજક અશુદ્ધ ભાવ છે. જ્ઞાનમાં તો તે બધું જ્ઞે થાય છે, પણ એમાં આ જીવ રંગાઈ ગયો છે રંજકમાં, આપણે એમ દેવું. ઘણા રસથી રાગ કરે તેને રાગ રંજન થયું એમ કહેવાય, અનારસથી રાગ, રાગ રંજન થાય એટલે આખે આખો રાગમાં રંગાઈ ગયો એમ કહે છે. અગ્નિરંજક અશુદ્ધ ભાવ છે, આવો જે ભાવ છે જે ઉદયને અનુસરીને થાય છે તે અગ્નિરંજક છે. અગ્નિમાં રંગાયેલો છે, અગ્નિયાકાર ભાવે રંગાઈ ગયો છે, ઘણા રસથી અશુદ્ધ પરિણામ છે, જીવનો અશુદ્ધ ભાવ છે. અને એ અશુદ્ધ ભાવ ક્યારે થયો છે કે શુદ્ધ ભાવની શક્તિ જ અશુદ્ધ થઈને પરિણમી છે. જેમ કે જ્ઞાન જ એકાકાર થઈ ગયું છે, ત્યારે જે જ્ઞાન પર પ્રવેશ ભાવે એકાકાર થયું તે જ્ઞાન પોતાના જ જ્ઞાન ભાવનો સ્વાદ લઈ શકતો નથી, કેમ કે તે પોતે જ અશુદ્ધ થઈને પરિણમે છે. એટલે શુદ્ધ ભાવની જે શક્તિ છે તે પરિણમનમાં અશુદ્ધ થઈ છે, ત્યારે તેને એવો અશુદ્ધ ભાવ થયો છે. બહુ તાત્વિક રીતે અહીંયા અશુદ્ધ ભાવ જીવને કેવી રીતે થાય છે એનું ઉપાદાન ને નિમિત્તથી અહીંયા ચર્ચા કરી છે. બે બે વાત કરી રહી છે. વિશેષ